આજે આપણે 39 અને 40 આ બે કરશું. 38 સાથેનું શું લિંક છે? તો કે જે આત્મારથીનું જે ઓળખાણ કરાવ્યું, આઈડેન્ટિટી કાર્ડ કીધું ને, એની શું આઈડેન્ટિટી છે, જે ગુણો છે એની જે વાત કરી, કે જેના કારણે, જે ગુણના કારણે આત્મારથીમાં શું આવે છે, યોગ્યતા આવે છે. અને એ યોગ્યતા શેના માટે છે? તો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે. હવેની આ જે બે કડી છે એની અંદર શું આવશે? તો કે 39માં જો એ યોગ્યતા ન હોય, એવી દશા ન હોય તો શું થાય, અને 40માં જો એવી યોગ્યતા હોય તો શું થાય, અને શું થાય એટલે આખો ક્રમ બતાવી દીધો છે, મોક્ષ સુધી લઈ જશે આગળની બધી ગાથાઓમાં. કે જો આ દશા ન હોય તો એ શુદ્ધાત્માની અનુભૂતિ માટે અધિકારી નથી. ઘણી ક્રિયાઓ કરતો હોય, શાસ્ત્ર અભ્યાસ કરતો હોય, ધ્યાન કરતો હોય, પણ છતાં આપણે પણ જોઈએ છીએ, આપણે ઘણી બધી મહેનત કરતા હોય પણ હજી સુધી શુદ્ધાત્મ સ્વરૂપની અનુભૂતિ નથી થતી. તો કેમ એવું ફીલ થાય છે કે આપણે ક્યાંક અટકી ગયા હોય? તો ખબર નથી પડતી કે કેમ આવું થઈ રહ્યું છે. પરમ ગોપાલદેવ કહે છે કારણ એટલું જ છે કે યોગ્યતા નથી. અટકી ગયા છે આપણે તો એનું કારણ એ જ છે કે પાયાના જે મુખ્ય ગુણો છે એ આપણે બરોબર કેળવ્યા નથી, જે આત્મજ્ઞાન માટે બહુ જરૂરી છે. એટલે કીધું ને કે ધ્યાનની વિધિ કોઈવાર ખોટી નથી, ધ્યાનમાં કોઈ ગડબડ નથી, કે આપણે જે નિત્યક્રમ કરીએ છીએ બધું બરોબર જ છે, આપણી જીવનશૈલી પણ બરોબર છે, પણ કંઈક મિસિંગ છે. શું મિસિંગ છે? તો કે આ જે પાયાના ગુણો છે, મેઇન મુખ્ય ગુણો, એ ન હોવાના કારણે. અને એટલે પછી આ વર્ણન કર્યું 39ની અંદર નેગેટિવલી જો આવી દશા ન હોય, એટલે એને વ્યતિરેક કહેવાય છે ટેકનિકલી ગુજરાતીમાં. વ્યતિરેક એટલે આવું ન હોય તો શું આવે, પણ એમ કે નેગેટિવલી એનું વર્ણન કર્યું છે. અને પછી હોય તો પોઝિટિવલી, અન્વયાર્થ કહેવાય. એટલે તો એ રીતે આપણે જોઈએ તો સાથે મૈન ગાશું. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. દશાન એવી જ્યાં સુધી, અહીંયા એવી એટલે કેવી, તો 38માં જેમ કીધી હતી એવી, જ્યાં સુધી એ યોગ્યતા કેળવાય નહીં, એવી દશા આવે નહીં, જીવ લહે નહીં જોગ. તો આ અહીંયા ગુરુદેવ બહુ સુંદર સમજાવ્યું હતું કે પરમ ગોપાલદેવ યોગ શબ્દ નથી યુઝ કર્યો, જોગ કર્યો છે. યોગ એટલે પ્રાપ્તિ થવી, સદગુરુ સાથે મિલન થવું. અને જ્યારે જેવો એડવાન્ટેજ એટલે કે લાભ લેવો જોઈએ સદગુરુ થકી, ત્યારે એ યોગ નહીં પણ એ જોગ બને છે. તો એની આખું મેઇન પોઈન્ટ શું છે? તો કે મનુષ્ય ભવ મળશે, અનુકૂળ સંજોગો મળશે, પણ અહીંયા તો આખી વાત સદગુરુના યોગની વાત છે, સદગુરુના પ્રાપ્તિની વાત છે. તો કે સદગુરુની પ્રાપ્તિ પણ મળશે, પણ જો એના થકી જે આપણે આપણું આત્માનું હિત કરવાનું છે, આત્માનું કલ્યાણ કરવાનું છે, જેવો લાભ લેવો જોઈએ એવો લે તો જ એને શું કહેવાય, જોગ કહેવાય. એ વગર, યોગ્યતા વગર ગુરુ મળે તો પણ શું, ગુરુનો સત્સંગ મળે તો પણ શું, ગુરુની સેવા મળે પણ તો પણ શું, પણ યોગ્યતા નથી તો જે લાભ ઉઠાવવો જોઈએ, જે લાભ પ્રાપ્ત થવો જોઈએ એ પ્રાપ્ત થતો નથી. યોગ્યતા વિના વિના સદગુરુને યોગ થઈ શકે? યોગ્યતા વિના સદગુરુ, હા કેમ? કારણ કે સદગુરુનો યોગ યોગ્યતાને આધારે નથી, એમનો જે યોગ થાય છે એ પુણ્યના કારણે. તો મોક્ષમાર્ગ પણ પ્રાપ્ત થઈ શકે ને આપણને? જો કે સદગુરુનો યોગ પુણ્યથી થાય છે, પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિ પુણ્યથી થતી નથી, એ નિજ પુરુષાર્થથી થાય છે, અર્થાત યોગ્યતા પ્રાપ્ત કરવાથી થાય છે. એટલે જ્યાં સુધી આવી યોગ્યતા ન આવે ત્યાં સુધી એ કાર્ય થતું નથી, મોક્ષ માર્ગ પામીને. અને યોગ માટે ગુરુદેવ બહુ સરસ સમજાવ્યું કે યોગ્યતા વિના સમાગમ થાય પણ કાર્ય ન થાય. એના માટે કયું દ્રષ્ટાંત આપ્યું? પોપટ મંજીનું આપ્યું કે એક જ ખાટલા પર સૂવે, એક જ થાળીમાં જમે, આટલો નિકટ સમાગમ, આટલા નજીકમાં હોવા છતાં પરમકૃપાવદેને કેવું પડ્યું કે જે લાભ લેવો જોઈતો હતો એ લઈ, જે લાભ લઈ શકત એને એમને લીધો નહીં. કોકવાર જો લીધો હોત તો ચાર ભક્તરત્ન નહીં પણ આ પાંચમા ભક્તરત્ન હોત એવું થઈ શકત. પણ શું થયું? તો કે યોગ થયો પણ જોગ ન થયો. અને એની સામે સમાગમ, આટલો બધો સમાગમ છતાં ન થયો, આટલો નિકટ સમાગમ છતાં. અને સામે આપણે જો જોઈએ તો પૂજ્ય લલ્લુજી મુનિ, તો કે કેટલો વિરહ, પણ યોગ્યતા હતી તો કામ કરી લીધું. તો મોક્ષ માર્ગ પામે નહીં, યોગ્યતા વિના મોક્ષ માર્ગ પામે નહીં. એટલે શું? તો કે મોક્ષ માર્ગ શું છે એ સમજી ન શકે, એ મોક્ષ માર્ગ ઉપર આગળ વધી ન શકે. મટે ન અંતર રોગ, ભ્રાંતિનો રોગ એટલે અજ્ઞાનરૂપી રોગ મટતો નથી. તો વર્ડ મિનિંગ્સ ડિફિકલ્ટ લેવા લઈ લઈએ. દશા ન એવી, એવી એટલે 38. જીવ લહે નહીં જોગ, જોગ એટલે યથાર્થ લાભ સહિતનો યોગ. મોક્ષ માર્ગ પામે નહીં, મોક્ષ માર્ગ પ્રાપ્ત તો નથી, સમજાતો પણ નથી અને પ્રાપ્ત પણ ન થતો. મટે ન અંતરરોગ, તો અહીંયા અંતરરોગ કયો આવશે? તો કે અજ્ઞાનરૂપી રોગ અથવા તો આત્મભ્રાંતિરૂપી રોગ. બરાબર છે. જ્યાં સુધી જીવ, શોર્ટમાં જોઈ લઈએ, જ્યાં સુધી જીવ યોગ્યતા કે પાત્રતા પ્રાપ્ત ન થાય, દશા પામે નહીં, તે સદગુરુનો યોગ બીજા અનુકૂળ સંજોગોનો પણ લાભ લઈ શકતો નથી. તે જીવ મોક્ષનો માર્ગ પામતો નથી. અને આત્મભ્રાંતિરૂપ આત્મિક રોગ કે બીમારી, સ્વરૂપ સંબંધની અજ્ઞાન, એમાંથી આરોગ્યની પ્રાપ્તિ એ કરી શકતો નથી. એટલે આત્મભ્રાંતિ ટાળી શકતો નથી અને આરોગ્યની પ્રાપ્તિ એટલે કે આત્મજ્ઞાન પામી શકતો નથી. એટલે સાહેબે આમાં ખાસ એક વાત હાઇલાઇટ કરી જ્યારે આ સમજાયું ત્યારે, તો કે સાધનો વધારવાના બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી, પણ યોગ્યતા વધારવાની જરૂર છે. કે તમે ઓલરેડી મેડિટેશન કરો જ છો, નિત્યક્રમ કરો જ છો, હવે એમાં શું બીજું વધારે એડ કરવાનું? તો એડ શું કરવાનું છે? તો કે યોગ્યતા. અને એના માટે કેટલું સરસ ગુરુદેવ સમજાવ્યું કે આપણે એમ સમજીએ કે ધ્યાન વખતે મારે કંઈક કરવાની જરૂર છે, અને ગુરુદેવ કીધું કે તમારું ધ્યાન કેટલું સરસ જાય એ ધ્યાન પહેલાં તમે કેવા છો અને ધ્યાન પછી કેવા છો એ નક્કી કરશે કે તમારું ધ્યાન કેટલું સારું જશે. એટલે આ બહુ સરસ વાત ગુરુદેવે સમજાવી કે આપણું ધ્યાન, મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થતા, વૈરાગ્ય, ઉપશમ આ બધા ગુણો ઉપર હોવું જોઈએ. કારણ કે આ જો ન હોય તો ધ્યાન સારું નહીં થાય. કોકવાર એમ કોઈ કહે ને કે હા હું કંઈ આવા બધા ગુણો મારામાં નથી પણ ધ્યાન મારું સરસ જાય છે, તો સાહેબે કીધું થોડો સમય આગળ જશે ને એટલે અટકવાનો છે. સો બધા ક્લિયર, બધાને ક્લિયર છે ને કે આત્મજ્ઞાન વિના મોક્ષ થાય નહીં. કેમ? બહુ એક સરસ તર્ક કીધો કે 14મું ગુણસ્થાનક મોક્ષ છે અને આત્મજ્ઞાન 4થું ગુણસ્થાનક છે, તો 4થું ગુણસ્થાનક આવ્યા વિના 14મું ગુણસ્થાનક ક્યાંથી આવે? એટલે આત્મજ્ઞાન વિના મોક્ષ ન થઈ શકે, અને આત્મજ્ઞાન માટે આ ગુણો, એટલે આ ગુણો વગર આત્મજ્ઞાન ન હોય. એટલે જો મને મોક્ષ જોતો હોય તો મારે શું કરવું જોશે? તો કે આ ગુણોને પ્રાપ્ત કરવા, અને સાહેબે અહીંયા કીધું કે પ્રાપ્ત કરવા, આ ગુણોને પ્રાપ્ત કરવા સહેલા નથી, સરળ નથી. કેમ? કારણ કે એક યુદ્ધ છે. શેની સામે? તો કે આપણા સંસ્કારો સામે આપણે આ યુદ્ધ ખેલવાનું છે. કે બાહ્યમાં કોઈકવાર આપણો સુધારો થઈ જાય. શું સુધારો થઈ જાય? તો કે આપણા ફેસના એક્સપ્રેશન કહો, એટલે કે મુખ કહો, આપણી વાણી કહો, એ બધું કોઈ વર્તન પણ સુધારી નાખશે. પણ આંતરિક કાર્ય ન થયું હોય તો દશા ઉતરી જાય. એટલે સાહેબે અહીંયા પોઈન્ટ કીધો કે એક ખોટો સંઘ, એક ખોટો સંઘ, અને ક્યાંક જો લક્ષ્ય પ્રત્યે આપણે બેદરકાર રહ્યા, પ્રમાદી રહ્યા, તો શું થશે? કે આંતરિક દશા એકદમ ઉતરી જશે. એટલે સાહેબ કીધું કે આ જે યુદ્ધ છે એ કોના વચ્ચે છે? તો કે આંતરિક મૂંઝવણ અને બાહ્ય પ્રલોભન વચ્ચે. હવે આંતરિક મૂંઝવણ શેનાથી ટળશે? તો કે સદગુરુના સત્સંગ વડે. સત્સંગ વડે આપણને સમજણ પ્રાપ્ત થાય. એમ સમજણ પ્રાપ્ત થાય એટલે આંતરિક સમજણ, આંતરિક મૂંઝવણ દૂર થાય. એટલે સાહેબ જે કીધું કે મને મળવાની જરૂર છે જ નહીં. જો કોઈ એમ કહે ને કે હું અટકી ગયો છું, હું આગળ નથી વધતો, તો કે જે સમજણ આપવાની હતી એ બધું જ સત્સંગમાં આપી દીધું છે. હવે પ્રોબ્લેમ આપણો ક્યાં છે? તો કે બાહ્ય જે પ્રલોભનો છે, જે સંસ્કારો જાગે છે, સંજ્ઞા જાગે છે, અને એમાં જે આપણે ફસાઈ જઈએ છીએ એના ઉપર આપણે કામ. અને સાહેબે કીધું કે તમને જે કોઈ પણ ચેતવણી આપવાની હોય, જે સાવચેતી આપવાની હોય, એ બધી જ સત્સંગમાં આપી દેવામાં આવે છે. હવે મારા ઉપર છે, અને મારે જો આ બાહ્ય પ્રલોભન સામે ફાઇટ કરવું હોય, યુદ્ધ કેળવવું હોય, તો આ આંતરિક ગુણો, યોગ્યતા મારે પ્રાપ્ત. એટલે સાહેબે કીધું કે ગોલ આપણું શું હતું? તો કે મોક્ષ. ગોલ એટલે ધ્યેય. પછી ટાર્ગેટ આપણું શું હતું? ટાર્ગેટ એટલે લક્ષ્ય. શું હતું? શું છે? આત્મજ્ઞાન. સાહેબ કે અહીંયા સબ ટાર્ગેટ આપણને પરમ ઉપાધ્યાય આપ્યું કે આ ટાર્ગેટ પ્રાપ્ત કરતા પહેલા પણ મારે શું પ્રાપ્ત કરવાનું છે? તો કે આ ચાર ગુણો મારે પ્રાપ્ત કરવાના છે. હવે આપણે ઘણી કહેતા ને કે મને અંદરમાં મજા નથી, અંદરમાં મને સારું નથી લાગતું આંતરિક રૂપે, તો સમજી લેવું કે આ ચાર ગુણમાંથી કોઈ એક ગુણમાં ગડબડ થઈ રહી છે. આ ચાર ગુણોમાં કંઈક ગડબડ થઈ રહી એટલે મને અંદરમાં મજા નથી, બરોબર નથી લાગતું, સારું નથી લાગતું. એટલે સાહેબ કે હવે ગુરુ મળ્યા પછી હજુ જો તમને સમજણ ક્લિયર ન હોય, કન્ફ્યુઝન્સ થતા હોય, તો એમ સમજો કે ગુરુ જ મળ્યા નથી. કારણ કે સત્સંગમાં મારી બધી મૂંઝવણ. હવે પ્રોબ્લેમ શું છે? તો કે પ્રલોભન સાથે મારે યુદ્ધ લડવાનું. અને પ્રલોભનમાં શું છે? તો કે પ્રલોભનમાં આપણે ઓલવેઝ એમ કહેતા હોય છે કે આ નિમિત્ત એવા થઈ જાય છે ને, નિમિત્ત એવા મળે છે ને, એટલે બધું આવું ગડબડ થાય. તો કે નિમિત્તને દોષ આપવો નહીં. કોણ છે આનું કારણ? તો કે મારા પૂર્વ સંસ્કારને, મારી સંજ્ઞાઓ. અને કેમ એના પ્રત્યે હું અજાગ્રત છું? કારણ કે જે અવચેતન મનમાં છે આ સંસ્કારો, એનાથી હું પરિચિત નથી. તો મારે શું કરવાનું છે? તો કે મારે જો આ સંસ્કારોને નિર્બળ બનાવવા હોય, સંજ્ઞાને નિર્બળ બનાવવાની હોય, તો ખાસ ધ્યાન રાખવું કે કોઈ ખોટી પસંદગી કરું નહીં, રોંગ ચોઈસ, અને આંતરિક દશા તૂટી જાય. અને અહીં આખું સાહેબે લિંક બતાવ્યું કે જો મારે બાહ્ય પ્રલોભનોમાં હારી ન જવું હોય, તો એક તો નિમિત્તોને દોષ નથી આપવાના, અને બીજું મારા સંસ્કાર અને મારી સંજ્ઞા એ રિસ્પોન્સિબલ છે. અને મારે કોઈ પણ ખોટું ડિસિઝન નહીં લેવાનું કે જેના કરતાં એ જાગી જાય અથવા તો એને પોષણ મળે. તો શું જોશે જીવનમાં? ત્યાગ, વૈરાગ્ય જોશે, સંયમ જોશે, મર્યાદા જોશે. અને આ પોઈન્ટ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ગુરુ આજ્ઞા કેટલી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ ગુરુ આપણને સાવચેતી આપશે અને કહેશે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આમ કરજે, આમ નહીં કરતો. આ બધું સેના માટે છે? આપણને બાંધવા માટે નથી, પણ આપણી સુરક્ષા માટે છે. એટલે જ્યારે પણ આપણને એમ લાગે ને કે આ બધી આજ્ઞા એટલી બધી છે ને, ના, આ આજ્ઞા મને બાંધવા માટે નથી, મારી સુરક્ષા માટે છે. મુક્ત થવાનો મારો જો હેતુ હોય તો હું આ સમજી નથી શકતો કે આનાથી મને શું મારું મારો શું ફાયદો છે એની અંદર, અથવા તો મારું શું સુરક્ષા છે. અને એની એ નથી સમજતી તો એની પાછળનું કારણ શું છે? તો કે અહંકાર, અજ્ઞાન અને તીવ્ર કામના. એટલે અહંકાર, અજ્ઞાન અને તીવ્ર કામનાઓ, આના કારણે આપણે આ આજ્ઞા પાછળનો જે હેતુ છે, આશય છે, એ સમજી શકતા નથી. હવે આપણે આટલું પકડાણું અંદરથી કે મારા જીવનમાં ત્યાગ વૈરાગ હોવો જોઈએ, અહીંયા કીધું ને સંયમને મર્યાદા હોવી જોઈએ, યોગ્યતા હોવી જોઈએ, યોગ્યતા માટે આ ગુણો હોવા જોઈએ. તો આ ગુણો ક્યારે હું કેળવી શકું? જ્યારે મારા અંદરમાં એક ઊંડી ઝૂળના હોય. કેવી? ડીપ યર્નિંગ. આ ઊંડી ઝૂળના વગર આ ગુણો કેળવાશે નહીં. કેટલી ગુરુદેવે ટિપ્સ આપી છે ખરેખર આપણને, આમ જોવા જાઓ ને તો આપણે ક્યાં અટકે છે, કેમ અટકે છે, મારે શું કરવું જોઈએ, એ દરેક ચાવીઓ ગુરુદેવ આમાં આપી દીધી છે. આપણા બધાને હવે એટલું તો સેટ થયું કે નહીં કે આ ચાર ગુણો એકદમ મેઇન છે, આત્માર્થીના જે ગુણો છે, પાયાના ગુણો, તો એના માટે અહીંયા ચાવી આપી ઊંડી ઝૂળના વગર. અને એ ઊંડી ઝૂળના એટલે શું? કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. ભલે મારી ઈચ્છાઓ એક પણ પૂરી ન થાય, ચાલશે, પણ મારે આ કામે કા, ભલે મારા અહંકારના ચૂરે ચૂરા થઈ જાય, પણ મારે આ કામ એક આત્માર્થનું કરવું જોઈએ. અને જો આ ઊંડી ઝૂળના નહીં હોય, ડીપ યર્નિંગ નહીં હોય, તો શું થશે? તો કે ગુણો ચૂકાશે, યોગ્યતા તૂટશે, અને આપણા માટે એક ચેકપોઇન્ટ આપ્યો જે ઘણી વખત અજાગૃતિમાં બોલાતું હોય, બહુ પ્રેશર છે, આટલી બધી સાધના છે ને એનું બહુ પ્રેશર. સાહેબે કીધું કે સત્સંગ, ભક્તિ, સેવા, આનું જો પ્રેશર લાગતું હોય પછી શું થાય ખબર છે? એ પ્રેશર રૂપ લાગે એટલે શું થાય? આના કરતાં તો હું પહેલાં સારો હતો, પહેલાં વધારે શાંત હતો, એટલે પાછો સંસારમાં જાય. અને સાહેબ શું કે આવો આવો યોગ મળવા છતાં પણ નિષ્ફળ જાય છે, એનું આ જીવન એ ચૂકી જાય છે. એટલે હવે આપણે આ ચેક કરવાનું કે ક્યારેક ક્યારેક આવું લાગે છે આપણને, જો મને પ્રેશર લાગે છે, ધેટ મીન્સ કે મારામાં ઊંડી ઝૂળના નથી, મારે કામ એક આત્માર્થું નથી કરવું, અને મારા મનરોગ જાગે છે. અને હવે આખું પોઝિટિવ પણ સાહેબ સમજાવે છે કે જો આ ગુણો કેળવવામાં આપણે સફળ થયા તો સમજી લેજો કે લગભગ આખું યુદ્ધ જીતી લીધું છે આત્મજ્ઞાન માટેનું. માય ગોડ, આપણને એમ લાગે કે મને ભેદના નથી ફાવતું, મને આ નથી આવડતું, એટલે મને નથી થયું. આ ગુણો જો આવી ગયા તો આખું યુદ્ધ લગભગ જેટલું, એટલે ઓલમોસ્ટ ઇટ ઇઝ વન, ઇટ ઇઝ. પછી તો કે સાહેબ, એ ધ્યાન તમે છે ને એ ખાલી ફેશન માટે કરશો, આમ ઠીક કરવાનું છે ને એટલા માટે, બાકી સ્ટિલનેસ, ફોકસ, આ બધું જે આપણે કહીએ ને અંદરની નિશ્ચળતા કયો કે લક્ષ્ય કયો કે આ એકાગ્રતા કયો, બધું આમ આવશે. ખરેખર આમ થાય છે કે ગુરુદેવે આ સમજાવીને આપણને, નિદર્શન આપણે રોજ ગાતા હતા, હા ઠીક છે, આ ચાર ગુણો છે, આત્મારથી માર જોઈએ, મારે લેવા જોઈએ, પણ આનું મહિમા, આનું ઇમ્પોર્ટન્સ કેટલું બધું છે. અને કેવું છે કે તેઓ આપણી પાસે શું સાધના ઈચ્છે છે અને આપણે શું સાધના કરવા માગે છે, તો તેઓ આપણી પાસે શું આજ્ઞા ઈચ્છે છે, સાધના ઈચ્છે છે? આ ચાર ગુણ કેળો, એકદમ પરફેક્ટ, પાયાના મુખ્ય મેઇન ગુણ કહીને. અને આપણે શું કરવું છે? સવારના ચાર વાગે ઉઠી અને ધ્યાન કરવું. સાહેબજીએ કીધું કે શું પુરુષાર્થ કરે છે? અને એટલે જ સાહેબે કીધું, કોઈ વ્યક્તિએ એને પૂછ્યું કે મારે ધ્યાનની શરૂઆત કરવી છે, ધ્યાન સાધનાની શરૂઆત કરવી છે, તો મારે શું કરવું? તો સાહેબે પહેલાં એમ કીધું કે મારે કેવું નહોતું, કાંઈ નહીં, પણ પછી એમ કીધું ના, તું 10 મિનિટ કરજે ધ્યાન, પણ આખો ફોકસ એના ઉપર હોવો જોઈએ, આખો લક્ષ્ય એના ઉપર હોવો જોઈએ. તો કે આ પાયા નવું, કારણ કે સાહેબે આખી સાયકોલોજી સમજાવી કે જો હું એને 60 મિનિટનું ધ્યાન કેત ને તો એ શરૂ કરી નાખત, અને એને શું થાય, મારું થઈ ગયું બધું, હું ધ્યાન કરું છું. અને મેઇન જે કામ કરવાનું છે એ કામ, હવે મેઇન કામ શું છે મને કહો? ઇનર વર્ક, ઇનર વર્ક. અંતરંગ પુરુષાર્થ જે કરવાનો છે અંતર્મુક્તાનો, એ કરે નહીં. એટલે સાહેબે આખું સમજાવ્યું કે આની અંદર જે જરૂરી છે કે ભાઈ આ ઇન્ટ્રોસ્પેક્શન, કોન્ટેમ્પલેશન, મેડિટેશન, એ આગળનો જે પ્રોસેસ છે ઇનર વર્કનો, એ કરે નહીં અને આમાં અટકી જાય. અને એટલા માટે અહીંયા કીધું કે આ કામ આપણે કરવાની જરૂર છે. શું? તો કે આ જે પાયાના જે ગુણો છે આ ચાર, એ ખાસ ઊભા કરવા. તો ચલો આપણે હવે જરા ચેક કરી લઈએ, આપણને સદગુરુનો યોગ થઈ ગયો બધાને, રાઈટ? અચ્છા, ઘણા મહિનાથી આપણે અહીંયા છે એટલે એ પણ આપણો એક સારી વાત છે કે નહીં? ફેવરેબલ છે, અનુકૂળ સંજોગો છે ને કે આજે અત્યારે પૂનામાં હોત ને કે કામે જવું પડતું તો આ તો અહીંયા બેસીને આપણે કેટલું સરસ કરીએ, તો એ પણ યોગ છે, આપણે અનુકૂળતા છે, હા કે ના? અચ્છા, શરીર સ્વસ્થ છે, હા, વેરી ગુડ. અચ્છા, પછી મન સ્વસ્થ છે, હા, ટાઈમસર જમવાનું મળી જાય છે વગર વિકલ્પ કરીએ, હા, તો કે એ પણ મળી જાય છે. કેવી છે વેધર, કેવી છે? કે બહુ એટલી ખરાબ નથી ને, કે વેધર પણ સારી છે. ભક્તિનો ભક્તિ કરવા મળે છે, તો કે એ તો કેટલી સુપર ચાન્સ મળે છે. સત્સંગ મળે છે આપણને, ઓહો ઘણું બધું. તો આ બધું જે મળ્યું ને એ બધું પુણ્યના કારણે મળ્યું છે, યોગ્યતાના કારણે નહીં. સદગુરુનો યોગ અને આ બધી અનુકૂળતા જે મેં વાત કરી એ બધું પૂર્વ પુણ્યના યોગથી આપણને મળ્યું છે. અચ્છા, અંતરમાં શું અનુભવો છો? અંદરમાં, હા, એ જે કંઈ પણ અનુભવો છો ને એ પુણ્યના કારણે છે, રાઈટ? શું? હા, એમને નહીં કહ્યો તમે. હા, અંદરમાં જે કંઈ પણ અનુભવીએ છીએ એ આપણી યોગ્યતા પ્રમાણે, આપણા પુરુષાર્થ પ્રમાણે. અને સાહેબજી શું કીધું કે આવી દ્રવ્યાનું યોગની વાત પરમ ગોપાવદેવે કેટલી સરળ ભાષાની અંદર આ આત્મસિદ્ધિની અંદર ગૂંથી છે. તો કે જે 12માં મળ્યું છે એ પુણ્ય પ્રમાણે, એના માટે કોઈ પાત્રતાની જરૂર નથી. પુણ્ય કર્યા હોય પૂર્વમાં, ભાવના કરેલી હોય, પુણ્ય બાંધ્યું હોય, એટલે આ બધું આપણને પ્રાપ્ત થયું. પણ અંતરમાં જે થાય છે, અંતરમાં એ બધું યોગ્યતાના પ્રમાણે છે, એ પુણ્ય પ્રમાણે નથી. સદગુરુ સાથે 24 કલાક રહેવા મળે સપોઝ, તો એ પણ યોગ્યતાના કારણે નહીં, એ પુણ્યના કારણે. ભક્ત એમ કહેશે, એ ભક્ત એમ નહીં કે મારા પુણ્યના કારણે, એમ કહેશે આપના કૃપા થકી મને મળ્યું છે. અને હવે સુખ શાંતિ સલામતી 12માં નથી, અંતરમાં છે, એવું જે નક્કી કરું ચિંતન મનન કરીને સદગુરુના બોધ થકી, એ બધો અંતરંગ પુરુષાર્થ છે. ત્યાં પણ ભક્ત શું કહેશે ખબર છે? કે આ જે મને અંતરમાં સુખ શાંતિ સલામતી જે છે ને એ પણ આપની કૃપા થકી છે. કારણ કે જો આપે ન સમજાવ્યું હોત તો આ જ બધી વસ્તુઓ જે અત્યારે બધું પુણ્યનો ઉદય છે ને એ જ મારા માટે દુઃખનું કારણ બની જત. પણ આપની કૃપાથી આ થાય છે. તો કન્ક્લુઝન શું છે? તો કે સદગુરુનો યોગ અને અનુકૂળતા એ બધું જ જે છે એ પુણ્યને આધીન છે. આંતરિક રૂપાંતરણ, અજ્ઞાન દૂર કરવું, આ બધું યોગ્યતા માગે છે, પુરુષાર્થ માગે છે. જ્યારે પણ આપણને એમ લાગે ને કે કેમ કે હું સાધનામાં અટકી ગયો છું, કે આગળ નથી જવાતું, તો ગુરુદેવે કીધું કે સદગુરુને પૂછવા નહીં જતા, તમે પોતાને જ પૂછજો. શું પૂછજો? એટલે ચાર જે ગુણ છે ને એમાં ક્યાંક કોકમાં ગડબડ થઈ લાગે છે એટલે. અને સાહેબે આખું એક એક્ઝામ્પલ આપી, એક ઓલી આપીને સમજાવ્યું કઈ રીતે ભૂલ કરે છે. સી, ધ્યાન કરવું હોય ને એટલે ધ્યાન એટલે શું? અંતર્મુક્તાનો અભ્યાસ, અંતર્મુખ થવાનું છે. એટલે પછી એને શું થાય કહો કે બધું અંદરમાં જ કામ કરવાનું, સેલ્ફ ઉપર ફોકસ રહેવાનું છે ને. એટલે એ શું કરે? સેવાને ગૌણ કરી નાખે. સેવા નહીં કરે, ચાલે આ કામ કરવાનું છે મેન. સાહેબે આખું સમજાવ્યું કે આ ભાવ જાગ્યો કે હવે સેવાની જરૂર નથી, એ જ બતાવે છે કે અંદરમાં દયા નથી. આ દયાનો ગુણ શું થયો? વીક થયો. કારણ કે જે સાધક હોય એની અંદરમાં પ્રેમ જાગ્યા વગર રહે જ નહીં, એને અંદરમાં દયા આવ્યા વિના રહે જ નહીં. અને જેના અંદરમાં પ્રેમ જાગે, દયા જાગે, અને બીજા માટે કંઈક કરવાનું મન થાય થાય ને થાય જ, એટલે એ સેવા કરશે જ. જો સેવા ન કરે તો શું થાય? તો કે આ જે પાયાનો ગુણ છે એ વીક પડ્યો. એ વીક પડ્યો એટલે શું થયું? તો કે દયા ચૂકી નથી ગયો, આત્મજ્ઞાન ચૂકી જાય છે. કેટલી મોટી વાત સાહેબે કીધું, કેટલું મોટું નુકસાન. કારણ કે આત્મજ્ઞાન માટેની જે યોગ્યતાની જે પૂર્ણતા હતી એમાંથી એક તત્વ નીકળી ગયો, એક પાયો જે હતો એ નથી હતો, તો વીક છે. એટલે સાહેબે કીધું કે એક દયા આદિ ગુણ ચૂકી જાઓ અને તમે મોક્ષ ચૂકી જાઓ છો, કારણ કે આત્મજ્ઞાન જ થતું નથી. સો ધ્યાન ઇમ્પોર્ટન્ટ નથી ને, પાછું ક્યાંક ઉલટું ન પકડી લે આપણે. આપણું બધું એવું ભલું પૂછવું. હા, અહીંયા આખું ગુરુદેવે એક્ઝામ્પલથી એ સમજાવ્યું કે માત્ર અંતર્મુખતા કરીને સેલ્ફ ફોકસ થઈ ગયા, પોતા ઉપર જ બસ ધ્યાન કેન્દ્રિત કરવાનું, એ ખોટું છે. કારણ કે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા આ જૈનિઝમની અંદર જ, અને પરમકૃપાળુએ પણ એના ઉપર ઘણો ઘણો ભાર આપ્યો છે. તો હવે જ્યારે સદગુરુનો યોગ થાય છે તો યોગમાં શું મળે છે આપણને? તો કે પહેલું શું થાય? તો કે દર્શનનો લાભ મળે છે. સદગુરુનો મેળાપ થાય તો પહેલાં શું મળે છે આપણને? તો કે દર્શનનો લાભ મળે છે. બીજો શું લાભ મળી શકે? તો કે શ્રવણનો લાભ મળી શકે, કારણ કે સત્સંગ પ્રાપ્ત થાય. અને ત્રીજો લાભ શું થાય છે? તો કે એમની સેવા કરવા મળે છે. આ ત્રણેય મળે છે. અને કઈ રીતે આ આપણને આત્મજ્ઞાન સુધી પહોંચાડશે એનું સાહેબે બહુ જ સુંદર આની અંદર સ્ટેપ વાઇઝ સમજાવ્યું કે જ્યારે શ્રવણ થાય છે ત્યારે શું કરે છે? તો કે આત્માર્થી જીવ ખૂબ ઉત્સાહપૂર્વક અને રસપૂર્વક એને સમજે છે, સાંભળે છે અને સમજે છે. તો આ પહેલો પોઈન્ટ થયો, સમજવું. પછી બીજું શું કરે છે? ગ્રહણ કરે છે, ગ્રાસ્પ કરે છે. ઘણી વાર આપણે છે ને સત્સંગમાં બહુ આમ આનંદ આવે, પણ સમજણ પડી કે નહીં, યાદ રહ્યું કે નહીં? બહાર આવીને આપણને કોઈ પૂછે તો યાદ નથી આવતું. એટલે સમજે અને ગ્રહણ કરે, ગ્રહણ કરે અને પછી શું કરે? ધારણ કરે, અંદર ટકે, રિટેન્શન. ગ્રાસ્પિંગ ઇઝ વન થિંગ એન્ડ રિટેનિંગ ઇઝ વન થિંગ. રિટેન કરવું એટલે શું કરવું? ધારણ કરવું, અંદરમાં ધારણ કરવું. અને અહીંયા સાહેબ એક અદ્ભુત વાત કરી. આપણે શું વિચારીએ કે ધારણ કરવું એટલે શું? ગુરુદેવે કયા એક્ઝામ્પલ લીધા, ગુરુએ કઈ વાત કરી, આ બધું? તો કે ના, ના નહીં પાડો, એ પણ છે, એ તો છે. એના ઉપરાંત એક બીજી વાત કરી જે આપણને કોઈ વાર અત્યારે ખબર નહોતી અત્યારે સુધી. તો કે જેમ આ રિટેન કરીએ છીએ ને વિચારો, એવી રીતે જે ભાવ હતા ને એ સત્સંગના, એ પણ રિટેન થવા જોઈએ. આ અદ્ભુત વાત કીધી. પછી આપણે શું કરીએ? એ જે વિચારો હતા એને આપણે વાગોળીએ, યાદ કરીએ, ફરી ફરી યાદ કરીએ, બરાબર કે નહીં? એ આપણે કરતા હોઈએ છીએ. એવી રીતે જ આ ભાવો પણ ફરી ફરી અંદરમાં રમે. કેટલી સરસ વાત કીધી. એટલે મેં કીધું ને કે ગુરુદેવે એક એક ચાવીઓ જે આપી છે આની અંદર, એ જો આપણે યથાર્થ પકડીએ ને તો કામ થઈ જાય એવું છે. તો મને તો ખરેખર વિચાર્યું કે આવું વિચારવું તો એવું કે ધારણ આપણે ઓલવેઝ વિચારવું જ કરતા હતા, પણ ધારણ વિચારની સાથે ભાવોનું પણ થવું જોઈએ અને ભાવો પણ વારંવાર અંદર ફરવા જોઈએ. જ્યારે જ્યારે યાદ કરું, જ્યારે જ્યારે એને ફેરવું, ત્યારે એવા જ ભાવ અંદરની અંદરમાં જાગે. પછી તો પહેલું હતું સમજવું, બીજું હતું ગ્રહણ કરવું, ત્રીજું હતું ધારણ કરવું, ચોથું છે મનન કરવું. જે ધારણ કર્યું છે ને એને ફરી ફરી ફેરવવું, મનન. પછી પાંચમું છે જે ફેર્યું ને એનો પાક્કો નિર્ણય થવો જોઈએ, જેને ઇંગ્લિશમાં કહે છે કન્ક્લુઝન. કન્ક્લુડ કરો, નિર્ણય થવો એનો. એના પછી આવે છે, નિર્ણય થયા પછી શું કરવાનું? પ્રયોગ, એક્સપેરિમેન્ટ કરવાનો. અને પ્રયોગ કરવાથી શું થાય છે? પામવાનું થાય છે. શું પામવાનું થાય છે? આત્મજ્ઞાન પામવાનું થાય છે, અર્થાત એક્સપિરિયન્સ થાય છે. રાઈટ? તો આખી આ યાત્રા શ્રવણથી લઈને, શ્રવણથી સમજણ, સમજણથી ગ્રહણ, ગ્રહણથી ધારણ, ધારણથી મનન, મનનથી નિર્ણય, નિર્ણયથી પ્રયોગ અને પ્રયોગથી પ્રાપ્તિ. તો આ રીતે. અને અહીંયા કીધું કે પુણ્યથી જ જો આપણે માત્ર યોગ થશે, યોગથી સત્સંગ મળશે અને સત્સંગમાં અટકી જવાશે. આ બધું જે અત્યારે વાત કરી એ આપણે આપણા અંતરંગ પુરુષાર્થથી પ્રાપ્ત કરવાનું છે. અને પરમગોપાલની વાત કરીએ, પરમગોપાલ બધાના રિપોર્ટ કાર્ડ બનાવતા હતા, અને સેના આધારે, આ યોગ્યતાના આધારે. બારમાં ગમે એટલો બુદ્ધિશાળી હોય, એટલે સાહેબે કીધું ને કે ઘણી વખત ક્વિઝમાં બહુ સારા જવાબ આપ્યા હોય, એક્ઝેક્ટ ગુરુદેવ જો બોલ્યા એ જવાબ આપ્યા હોય અને ગુરુદેવના મોઢા ઉપર સ્માઇલ ન હોય, કારણ શું? તો કે એને શબ્દ પકડ્યા છે, ભાવ પકડ્યો નથી. એટલે હવે આપણે એ ચાવી લેતા જ લઈએ આની અંદરથી, કે ગુરુદેવનો શબ્દ તો હું બરાબર ઉતારી લઉં છું, પણ એવા ભાવ મારા અંદરમાં ઉત્પન્ન થાય છે કે નહીં. એટલે પરમકૃપા દેવ, આપણે ગમે તે કરીએ પણ સદગુરુ શું જોઈએ છે? તેઓ આપણી માત્ર યોગ્યતા જોઈએ છે, સેવા નથી જોતા. પણ એમાં યોગ્યતા કેવી છે? અને જો યોગ્યતા હોય તો સદગુરુનું જે શ્રવણ કરે છે એ રૂપાંતરણ લાવે છે અને કાર્ય થાય છે. ઇન્ટરનલ ટ્રાન્સફોર્મેશન, આંતરિક રૂપાંતરણ. હવે મેં આંતરિક રૂપાંતરણ પ્રાપ્ત કર્યું છે કે નહીં કરી તે ખબર પડે, તો એના માટે પણ સાહેબે બહુ સરસ ડેફિનેશન આપી કે વોટ ડઝ ઇનર ટ્રાન્સફોર્મેશન મીન. ઇનર ટ્રાન્સફોર્મેશન ઇઝ વેન યુ આર હેપી વિથ યોર સેલ્ફ. અંતરંગ રૂપાંતરણ થયું ક્યારે કહેવાશે? કે જ્યારે હું મારી જાત સાથે ખુશ હોઈશ. અને ક્યારે બનશે? જ્યારે યોગ્યતા આવશે ત્યારે. તો યોગ્યતા પ્રાપ્ત થાય છે એટલે શું થાય છે? તો કે સદગુરુનો બોધ હૃદય સોસરો ઉતરી જાય છે. હૃદય સોસરો, બ્લોટિંગ પેપરની વાત કરી હતી સાહેબે, કે જેમ બ્લોટિંગ પેપર હોય એ કેવું આમ ચૂસી લે, એવી રીતે બોધ ચૂસી લે છે. અને સાહેબે એક્શનથી બતાવ્યું કે હૃદય સોસરો એટલે શું, અહીંથી બોધ આવે અને સીધે સીધો અંતરમાં ઉતરી જાય. અને કઠણ ભૂમિ જો હોય તો શું થાય? પાણી પડશે અને સરી જશે. એવી રીતે જો આપણામાં યોગ્યતા નહીં હોય તો શું થશે? તો કે આ બોધ પડશે, આપણા ઉપર આવશે, પણ આપણા અંદરમાં કંઈ પણ પ્રાપ્ત થશે નહીં. અને એટલે સાહેબે કીધું કે ભાવના સ્તર ઉપર, બુદ્ધિના સ્તર ઉપર ખાસ ચેન્જ કરવાની જરૂર છે. એના ઉપર જો બદલાવ આવશે તો વાણી અને વર્તન શું થશે? ઓટોમેટિક બદલાશે. એના માટે કોઈ પ્રયત્ન કરવા પડશે નહીં. ખાસ કીધું કે યોગ્યતાના જે પાયા જે છે એ આપણે મજબૂત કરવા જોઈએ. કે આખું વર્ષ કોઈ સદગુરુનો સમાગમ કર્યો હોય પણ જો યોગ્યતાના પાયા સ્ટ્રોંગ નહીં હોય તો એ બધું વ્યર્થ જશે. અને અહીંયા સાહેબે ખાસ પરમકૃપાવદેની વાત કીધી કે ત્રણ ત્રણ ગાથા યોગ્યતા માટે મૂકી. અને યોગ્યતાથી મોક્ષની જે વાત છે એ એક જ લાઇનમાં. તો ગુરુદેવ પરમગોપાલજીની આ ખાસિયત છે, અને એ ખાસિયત કોણ પકડી શકે? તો કે જે પાત્ર જીવ હશે, યોગ્ય જીવ હશે, તે આ પકડી શકશે કે સદગુરુનું શું યોગદાન છે. કે આ જે અપૂર્વ અદ્વિતીય વાત જે છે એ અહીંયા હાઇલાઇટ કરી છે મારે એ પકડી. અને સાહેબે કીધું ને, આગમ કી ભાષા અનુભવ કી વાણી. એટલે પરમગોપાલજી આપણને જે આ આપ્યું છે એ અનુભવ સહિતનું છે, એ આપણે ગ્રહણ કરવું જોઈએ. અને યોગ્યતા વિનાની આ ખાસ કીધો કે સદગુરુ તો આપણને બોધ આપે છે, અને એ બોધ આપણે કઈ રીતે ગ્રહણ કરીએ છીએ એની અંદર ખાસ કીધું કે ગ્રહણશીલતા, રિસેપ્ટિવ હોવી જોઈએ. સેના પ્રત્યે રિસેપ્ટિવિટી હોવી જોઈએ? તો કે આની અંદર જે ખાસ બોધ છે છે મારા માટેનો મેસેજ, એ મને પકડાવવો જોઈએ. આ એક ગજબની વાત કીધી છે સાહેબે. અને જે ગુરુને બરોબર ખબર છે કે હું શું આપું છું, સામેવાળો શું પકડે છે શિષ્ય, અને શિષ્ય શું નથી પકડતો, આ બધું જ ગુરુને ખબર હોય છે. અને જો શિષ્ય એ મેસેજીસ પકડતો ન હોય તો સદગુરુ શું કરે છે? તો કે હવે એ સમય, એની પાછળ સમય, એની પાછળ જે એનર્જી છે એ વેસ્ટ કરતા આપણે થોડાક આમ, પણ આ જરૂરી છે. બહુ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધી કે એમની કરુણા ક્યારે સ્ટોપ નથી થતી. હવે તેઓ રાહ જોશે કે ભલે એ હવે યોગ્યતા પ્રાપ્ત કરે, યોગ્યતા પ્રાપ્ત કરી લે પછી હું આપીશ, પણ તેમનો સમય, એમની શક્તિ હવે વેસ્ટ કરશે નહીં. એટલે આપણે આમાંથી આ ખાસ પકડવા જેવું છે કે મારા માટે મને સદગુરુ શું કહે છે એ મારે પકડી અને મારે મારા જીવનમાં ઉતારી લેવું જોઈએ. અને કીધું ને કે સદગુરુમાં કેવી ક્ષમતા છે કે પબ્લિકમાં વાત કરતા હોય અને ખાનગી વાત જે હોય એ જે શિષ્ય હશે, હા સાચો શિષ્ય હશે, યથાર્થ આત્માર્થી હશે, એ બોધ પકડી લેશે. ભલે હોય પબ્લિકમાં, પણ પ્રાઇવેટ બોધ જે છે એ પકડી શકે છે, એવી સદગુરુની એવી એક કરુણા છે. શિષ્યને ઘણી વખત એમ થાય હા કે શોર્ટકટ મળી જાય ને તો હું, પણ અહીંયા કીધું કોઈ શોર્ટકટ ચાલશે નહીં, આ એક જ છે. શું? તો કે આ ચાર ગુણો પ્રાપ્ત કરી યોગ્યતા પ્રાપ્ત કરશે તો જ કાર્ય થશે. આ યોગ્યતા પ્રાપ્ત કરવી એટલે આ ચાર ગુણો પ્રાપ્ત કરવા એ અત્યંત અત્યંત આવશ્યક છે. જો આ પ્રાપ્ત કરશે તો જે અંતરરોગ જે છે, અજ્ઞાનરૂપી જે અંતરરોગ છે, આત્મભ્રાંતિરૂપી જે અંતરરોગ છે, એ ટળશે. તો આ થકી આપણને ખ્યાલ આવે કે પરમ કૃપાઉદેવે ત્રણ ત્રણ ગાથા જો આ યોગ્યતા માટે મૂકી હોય તો આપણે જો ખરા શિષ્ય હોઈએ તો એને સમજી આજે પરમ કૃપાઉદેવની એક ખાસિયત છે જે આમાં મૂકી છે આપણે કરુણા કરીને, એ આપણે પકડી અને આપણા જીવનમાં ઉતારીએ એવી ભાવના કરીએ. તો આવું સુંદર રીતે ગુરુદેવ આપણને આ સમજણ આપી. બધા સાથે ગાન કરશું. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ.